એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને આપ સૌનું સ્વાગત છે. આજે આપણે એક એવા દેશના ઇતિહાસની ગલીઓમાં સફર કરવાના છીએ જે તેના કિલ્લાઓ, તેના પાઇપર્સના સંગીત અને તેની આઝાદીની ક્યારેય ન બુજાયેલી આગ માટે જાણીતો છે. આપણે વાત કરી રહ્યા છીએ સ્કોટલેન્ડની, અને આ સફરમાં આપણા માર્ગદર્શક છે ઇતિહાસકાર રેબ હ્યુસ્ટનનું પુસ્તક સ્કોટલેન્ડ.
અને આ પુસ્તક ખબર છે કેમ આટલું મહત્વનું છે? કારણ કે તે આપણને ફિલ્મોમાં બતાવાતી સ્કોટલેન્ડની છબીથી ઘણું ઊંડે લઈ જાય છે.
હા, પેલી બ્રેવ હાર્ટવાળી છબી.
બસ એ જ. આ માત્ર વિલિયમ વોલેસની બહાદુરી કે રાજા રાણીઓની કહાણી નથી. આ પુસ્તક એ સવાલનો જવાબ શોધે છે કે એક રાષ્ટ્ર ખરેખર બને છે શાનાથી. શું તે માત્ર સરહદો અને સરકારથી બને છે, કે પછી તેની ઓળખના મૂળ બીજે ક્યાંક વધુ ઊંડા હોય છે? અને આજની દુનિયામાં જ્યારે ઓળખનું રાજકારણ આટલું બધું છે, ત્યારે સ્કોટલેન્ડનો આ ઇતિહાસ આપણને ઘણું શીખવી શકે છે.
બરાબર. એટલે આપણી આજની ચર્ચાનો હેતુ એ સમજવાનો છે કે કેવી રીતે એક નાનો દેશ જે હંમેશા પોતાના શક્તિશાળી પાડોશી ઇંગ્લેન્ડની છાયામાં રહ્યો, તેણે પોતાની આગવી ઓળખ, સંસ્કૃતિ અને સૌથી અગત્યનું પોતાની સંસ્થાઓને જીવંત રાખી, અને એ પણ ત્યારે જ્યારે તેનું રાજકીય અસ્તિત્વ જ મતલબ કે ખતરામાં હતું. તો ચાલો આ રસપ્રદ સફરની શરૂઆત લેખકથી જ કરીએ. રેબ હ્યુસ્ટન,
હા,
તેઓ સ્કોટલેન્ડની જ સેન્ટ એન્ડ્રુઝ યુનિવર્સિટીમાં આધુનિક ઇતિહાસના પ્રોફેસર છે. પણ એમના વિશે ખાસ વાત શું છે?
ખાસ વાત એ છે કે હ્યુસ્ટન એક સામાજિક ઇતિહાસકાર છે, રાજકીય નહીં.
એટલે એનું શું અર્થ થાય?
આનો મતલબ એ છે કે તેમનો રસ તલવારો અને તાજમાં ઓછો છે, અને સામાન્ય માણસના રસોડામાં અને ખેતરમાં વધુ છે.
ઓ, અચ્છા.
તે એ નથી પૂછતા કે રાજાએ કયો કિલ્લો જીત્યો, પણ એ પૂછે છે કે એ યુદ્ધ પછી એક સામાન્ય ખેડૂતના જીવનમાં શું બદલાયું.
એટલે એમનો દૃષ્ટિકોણ ઉપરથી નીચે નહીં, પણ નીચેથી ઉપરનો છે.
બિલકુલ.
ધારો કે કોઈ ધાર્મિક સુધારણાની ચળવળ આવી, તો એનાથી એક સામાન્ય માછીમારના પરિવાર પર શું અસર થઈ? ગ્લાસ્કોમાં જ્યારે મોટા કારખાના બન્યા, ત્યારે ત્યાં કામ કરતા મજૂરોના જીવન કેવા હતા?
બસ આજ. અને ઇતિહાસને આ રીતે જોવાથી આખી તસવીર જ બદલાઈ જાય છે, નહીં? તે જીવંત થઈ ઉઠે છે.
સાચી વાત.
આ જ કારણે આ પુસ્તક કોઈ સૂકી તવારીખ નથી, પણ એક ધબકતી ગાથા છે. અને પુસ્તકના મુખ્ય વિચાર પર આવીએ ને તો હ્યુસ્ટન એક બહુ મોટી, મતલબ એક પ્રચલિત માન્યતાને તોડે છે. તે કહે છે કે સ્કોટલેન્ડનો ઇતિહાસ માત્ર સ્કોટલેન્ડ વિરુદ્ધ ઇંગ્લેન્ડની એક સીધી સાધી ફૂટબોલ મેચ જેવો નથી.
ઓ, પણ આપણને તો હંમેશા એવું જ લાગ્યું છે, પેલી ફિલ્મો જોઈએ તો એવું જ લાગે કે સ્કોટલેન્ડનો આખો ઇતિહાસ બસ અંગ્રેજો સામે લડવામાં જ લેવો છે.
અને હ્યુસ્ટન એ જ વાતને પડકારે છે. તે કહે છે કે સ્કોટિશ ઓળખને જેટલો આકાર ઇંગ્લેન્ડ સાથેના સંઘર્ષે આપ્યો છે,
હા,
એટલો જ આકાર તેના આંતરિક વિરોધાભાસોએ પણ આપ્યો છે. સ્કોટિશ હોવાનો કોઈ એક પાક્કો મતલબ ક્યારેય નહોતો. એ તો સમય સાથે બદલાતો રહ્યો, ગૂંચવાતો રહ્યો.
તો પછી એ કયા આંતરિક પરિબળો હતા? જો માત્ર ઇંગ્લેન્ડ જ મુખ્ય પરિબળ ન હોય તો પછી દેશને એક રાખનારું બળ શું હતું?
ખૂબ સારો સવાલ. હ્યુસ્ટન ત્રણ મુખ્ય આંતરિક પરિબળો ગણાવે છે. પહેલું, હાઇલેન્ડ અને લોલેન્ડ વચ્ચેનો ઊંડો તફાવત.
અચ્છા.
આ માત્ર ભૂગોળનો તફાવત નહોતો. હાઇલેન્ડ્સ એટલે પહાડી, ગેલિક ભાષી, કબીલા આધારિત સમાજ, જ્યારે લોલેન્ડ્સ એટલે મેદાની, અંગ્રેજી ભાષી, યુરોપ સાથે વધુ જોડાયેલો વેપારી સમાજ, જાણે બે અલગ અલગ દેશો એક જ સરહદમાં રહેતા હોય.
બાપરે.
બીજું, ધર્મ. ખાસ કરીને 16મી સદીમાં આવેલી ધાર્મિક ક્રાંતિ. અને ત્રીજું, યુરોપ સાથેનો સંબંધ, જેણે સ્કોટલેન્ડને હંમેશા એક વૈશ્વિક દ્રષ્ટિકોણ આપ્યો.
અને આ બધાની ઉપર હ્યુસ્ટનની જે કેન્દ્રીય દલીલ છે તે તો હજુ બાકી છે.
હા, અને તે સૌથી ચોંકાવનારી છે. હ્યુસ્ટન કહે છે કે 1707માં જ્યારે સ્કોટલેન્ડે પોતાની સંસદ ગુમાવી દીધી અને તે ગ્રેટ બ્રિટનનો ભાગ બની ગયો,
હા,
ત્યારે તાર્કિક રીતે તો તેની અલગ ઓળખ પૂરી થઈ જવી જોઈતી હતી, પણ એવું ન થયું.
કેમ?
સ્કોટલેન્ડ એટલા માટે એક અલગ રાષ્ટ્ર તરીકે ટકી રહ્યું કારણ કે રાજકીય સત્તા ગુમાવ્યા પછી પણ તેની નાગરિક સંસ્થાઓ, તેનું સ્વતંત્ર ચર્ચ, તેની અલગ કાયદાકીય પ્રણાલી અને તેની મજબૂત યુનિવર્સિટીઓ એ બધું જીવંત રહ્યું.
એક મિનિટ.
આ સંસ્થાઓએ સરકારની ગેરહાજરીમાં રાષ્ટ્રની આત્માને સાચવી રાખી.
આ વાત તો ખૂબ જ ઊંધી લાગે છે. મતલબ કે રાજકીય આઝાદી ગુમાવ્યા પછી દેશ સાંસ્કૃતિક અને બૌદ્ધિક રીતે વધુ મજબૂત બન્યો. સામાન્ય રીતે તો ઉલટું થાય છે.
બસ આ જ તો વિરોધાભાસ છે.
ચાલો આખી યાત્રાને તબક્કાવાર સમજીએ જેથી આ ગૂંચ ઉકેલાય.
ચોક્કસ. પુસ્તકની શરૂઆત થાય છે એક રાજ્યના નિર્માણથી, લગભગ ઈસવીસન 800 થી 1286 સુધી. હ્યુસ્ટન અહીં એ રોમેન્ટિક વિચારને નકારે છે કે સ્કોટલેન્ડ હંમેશા એક હતું. વાસ્તવમાં એ સમયે ત્યાં પિક્ટ્સ, સ્કોટી, બ્રિટન્સ, એંગલ્સ જેવા અનેક જૂથો હતા. સ્કોટલેન્ડ નામની કોઈ એક વસ્તુ હતી જ નહીં.
ઓહ,
તે તો સદીઓની રાજકીય અને સાંસ્કૃતિક લેવેજ પછી ધીમે ધીમે આકાર પામેલો એક વિચાર હતો.
અને પછી આવે છે એ સમયગાળો જેણે સ્કોટલેન્ડની પૌરાણિક કથાને જન્મ આપ્યો. સંઘર્ષમાં રાષ્ટ્રનું ઘડતર એટલે કે વિલિયમ વોલેસ અને રોબર્ટ ધ બ્રુસનો સમય.
હા, પણ હ્યુસ્ટન આપણને માત્ર તલવારોની ટક્કર નથી બતાવતા. તેઓ કહે છે કે આ લડાઈ માત્ર જમીન માટે ન હતી, પણ એક વિચાર માટે હતી. સાર્વભૌમત્વનો વિચાર,
સોવરેનિટી.
બરાબર. અને આ વિચારનો સૌથી મોટો પુરાવો છે 1320ની આરબ્રોથની ઘોષણા.
શું હતું એ?
એ કોઈ રાજાનો હુકમ નહોતો, પણ સ્કોટલેન્ડના ઉમરાઓએ પોપને લખેલો એક પત્ર હતો, અને તેમાં જે લખ્યું હતું તે પોતાના સમય કરતાં સદીઓ આગળ હતું.
એવું તો શું લખ્યું હતું?
તેમણે લખ્યું, જ્યાં સુધી અમારામાંથી 100 લોકો પણ જીવતા હશે ત્યાં સુધી અમે અંગ્રેજોની ગુલામી ક્યારેય સ્વીકારીશું નહીં.
વાહ.
કારણ કે અમે કીર્તિ, ધન કે સન્માન માટે નથી લડતા, પણ અમે આઝાદી માટે લડીએ છીએ, જેને કોઈ પણ સારો માણસ પોતાના જીવન સાથે જ છોડે છે. આ માત્ર દેશભક્તિ નહોતી, આ રાજકીય દર્શન હતું.
આઝાદીનો આ વિચાર તો ઘાઈ ગયો, પણ પછી સ્કોટલેન્ડના ઇતિહાસમાં એક એવો વળાક આવ્યો જેણે દેશના સમાજને અંદરથી હલાવી નાખ્યો. ધાર્મિક સુધારણા.
હા, અને હ્યુસ્ટન તેને સ્કોટલેન્ડની સૌથી મોટી સાંસ્કૃતિક ક્રાંતિ ગણે છે, જ્હોન નોક્સ નામના એક ક્રાંતિકારી ધર્મગુરુના નેતૃત્વમાં.
સ્કોટલેન્ડે રોમન કેથોલિક ચર્ચ સાથેનો સંબંધ તોડી નાખ્યો અને એક નવા, કડક અને વધુ લોકતાંત્રિક ચર્ચની સ્થાપના કરી, પ્રેસ્બિટેરિયન ચર્ચ, જેને ધ કર્ક કહે છે.
અને એની શું અસર થઈ?
આ માત્ર પૂજાપાઠમાં ફેરફાર નહોતો. કિર્કે દરેક ગામમાં શાળા ખોલવાનો આગ્રહ રાખ્યો. પરિણામ, સ્કોટલેન્ડ યુરોપના સૌથી સાક્ષર સમાજોમાંનું એક બની ગયું.
ખરેખર?
હા, એક સામાન્ય ખેડૂત પણ બાઇબલ વાંચી શકતો હતો અને પોતાના વિચારો વ્યક્ત કરી શકતો હતો.
પણ આ જ સમયગાળાના અંતમાં એક એવી ઘટના બની જેને સ્કોટલેન્ડને આર્થિક રીતે ઘૂંટરંગે લાવી દીધું. ખરું ને? પેલી ડેરિયન સ્કીમ. બિલકુલ. પનામામાં એક સ્કોટિશ કોલોની વસાવવાનો આ એક મહત્વાકાંક્ષી પણ ભયંકર રીતે નિષ્ફળ ગયેલો પ્રયાસ હતો. કહેવાય છે કે આ યોજનામાં સ્કોટલેન્ડની લગભગ ચોથા ભાગની સંપત્તિ ડૂબી ગઈ.
ઓહો.
અને આ આર્થિક તબાહીએ જ તેમને ઇંગ્લેન્ડ સાથે જોડાવા મજબૂર કર્યા,
જેનાથી આપણે ચોથા તબક્કામાં પહોંચીએ છીએ. સંઘ, જ્ઞાનોદય અને સામ્રાજ્ય, 1707.
હા, એક્ટ ઓફ યુનિયન પર હસ્તાક્ષર થયા, સ્કોટિશ સંસદ ભંગ કરી દેવામાં આવી અને ગ્રેટ બ્રિટનનો જન્મ થયો. પણ અહીં જ ઇતિહાસનો સૌથી મોટો વિરોધાભાસ સર્જાયો.
એ જ કે રાજકીય આઝાદી ગુમાવ્યા પછી તો ઓળખ ભૂસાઈ જેવી જોઈતી હતી નહીં, પણ બન્યું કંઈક અલગ જ.
એકદમ અલગ. સંધિમાં એ શરત રાખવામાં આવી હતી કે સ્કોટલેન્ડની કાયદાકીય પ્રણાલી, તેનું ચર્ચ અને તેની યુનિવર્સિટીઓ સ્વતંત્ર રહેશે.
અચ્છા.
અને આ જ સંસ્થાઓના પાયા પર સ્કોટલેન્ડે 18મી સદીમાં પોતાનો સુવર્ણયુગ જોયો, જેને સ્કોટિશ જ્ઞાનોદય કહેવાય છે.
તે એક અજીબ વિરોધાભાસ છે નહીં?
હા, જાણે કે રાજકીય શક્તિ ગુમાવ્યા પછી દેશે પોતાની બધી જ ઊર્જા જ્ઞાન અને વિચારમાં લગાવી દીધી. એડમ સ્મિથ જેવા અર્થશાસ્ત્રી અને ડેવિડ હ્યુમ જેવા દાર્શનિકોએ દુનિયાને વિચારવાની નવી રીતો આપી.
અને આ બૌદ્ધિક શક્તિ બહુ જલ્દી ઔદ્યોગિક શક્તિમાં ફેરવાઈ ગઈ, જે આપણને 5મા તબક્કા પર લાવે છે, સામ્રાજ્યની વર્કશોપ.
બરાબર. ગ્લાસ્ગો શહેર એ તો દુનિયાભરમાં બનતા જહાજોનું કેન્દ્ર બની ગયું. સ્કોટિશ એન્જિનિયરોએ બ્રિટિશ સામ્રાજ્યનું નિર્માણ કર્યું.
પણ આ વિકાસની એક કાળી બાજુ પણ હતી.
બિલકુલ. શહેરોમાં ગંદી ઝૂંપડપટ્ટીઓ અને ભયંકર ગરીબી ફેલાઈ, અને એનાથી પણ વધુ દુઃખદ ઘટના હતી હાઇલેન્ડ ક્લિયરન્સ.
એ શું હતું?
જેમાં હાઇલેન્ડના હજારો લોકોને તેમની પેઢીઓની જમીનમાંથી બળજબરીથી કાઢી મૂકવામાં આવ્યા, જેથી જમીનદારો ત્યાં મોટા પાયે ઘેટા ઉછેરી શકે.
બાપરે,
આ તો એક આંતરિક વિસ્થાપન હતું.
હા, જેણે સ્કોટિશ સમાજ પર ઊંડા ઘા છોડ્યા.
અને આ ઘા આર્થિક પતન સાથે મળીને આપણને છેલ્લા તબક્કા પર લાવે છે, એક અનિશ્ચિત રાષ્ટ્ર, 1914 પછીનો સમય. હા, બંને વિશ્વયુદ્ધો અને પછી શિપબિલ્ડિંગ જેવા ભારે ઉદ્યોગોના પતનથી સ્કોટલેન્ડની કમર તૂટી ગઈ. બેરોજગારી અને નિરાશા વ્યાપી ગઈ.
અને આ જ રાખમાંથી એક નવી રાજકીય ચળવળનો જન્મ થયો,
સ્કોટિશ નેશનલ પાર્ટી, SNP. શરૂઆતમાં તો કોઈ ગંભીરતાથી નહોતું લેતું, પણ ધીમે ધીમે તે મજબૂત થતી ગઈ.
અને પછી પેલું તેલ મળ્યું.
હા, ઉત્તર સમુદ્રમાંથી તેલ મળ્યું, અને ઇટ્સ સ્કોટલેન્ડ્સ ઓઇલના નારાએ આઝાદીની ચળવળને આર્થિક બળ આપ્યું.
અને આ લાંબી સફરનું પરિણામ શું આવ્યું?
પરિણામ એ આવ્યું કે 1999માં, લગભગ 300 વર્ષ પછી, સ્કોટિશ સંસદની ફરીથી સ્થાપના કરવામાં આવી.
વાહ વાહ, શું સફર છે! આખી ગાથા સાંભળ્યા પછી જો આપણે મુખ્ય સંદેશાઓ તારવવા હોય તો શું કહી શકાય? મારા મનમાં જે પહેલી વાત આવે છે તે છે ઓળખની તરલતા.
તમે બરાબર પકડ્યું. સ્કોટિશ હોવાનો અર્થ હંમેશા બદલાતો રહ્યો છે. ક્યારેક તે રાજકીય હતો, ક્યારેક ધાર્મિક, અને હવે વધુ નાગરિક છે.
અને આ વાત આપણે ભારતીયો ખૂબ સારી રીતે સમજી શકીએ.
ચોક્કસ. આપણે એક જ સમયે ગર્વથી ગુજરાતી હોઈએ છીએ અને એટલા જ ગર્વથી ભારતીય પણ. સ્કોટલેન્ડનો ઇતિહાસ બતાવે છે કે આ ઓળખો કોઈ સ્પર્ધા નથી, પણ એકબીજાની પૂરક છે.
બીજો મુખ્ય મુદ્દો જે મને સ્પર્શી ગયો તે છે ધર્મની ભૂમિકા. અહીં તો પ્રેસ્બિટેરિયન ચર્ચે 300 વર્ષ સુધી સ્કોટલેન્ડના સમાજ, શિક્ષણ અને નૈતિકતાનો પાયો નાખ્યો.
હા, સરકાર કરતા પણ તેની અસર લોકો પર વધુ હતી.
સાચી વાત.
અને ત્રીજો મુદ્દો છે હાઇલેન્ડ્સ વિરુદ્ધ લોલેન્ડ્સનું વિભાજન, જે આપણને યાદ કરાવે છે કે કોઈ પણ રાષ્ટ્ર એક સમાન નથી હોતું.
અને ચોથો, ઇંગ્લેન્ડ સાથેનો જટિલ સંબંધ.
હા, કે આ સંબંધ માત્ર દુશ્મનીનો નથી, સહકાર અને તકનો પણ છે. 1707ના સંઘે રાજકીય સ્વતંત્રતા છીનવી, પણ બ્રિટિશ સામ્રાજ્યના રૂપમાં આર્થિક વિકાસના દરવાજા ખોલી દીધા.
આ પુસ્તકમાં કેટલાક એવા વિચારો છે જે સમગ્ર સારને સચોટ રીતે રજૂ કરે છે. ચાલો એમાંથી કેટલાક પર નજર કરીએ.
પહેલો વિચાર ઓળખ વિશે છે. સ્કોટિશ ઓળખ કોઈ સ્થિર વારસો નથી, પરંતુ આંતરિક દબાણો અને તેના દક્ષિણ પાડોશીની હાજરીના જવાબમાં સતત શોધ અને પુનઃશોધની પ્રક્રિયા છે.
એટલે કે ઓળખ કોઈ મ્યુઝિયમમાં રાખવાની વસ્તુ નથી, એ તો જીવંત છે અને સતત બદલાતી રહે છે.
બરાબર.
મને બીજો વિચાર 1707ના સંઘ વિશે બહુ ગમ્યો. 1707ના સંઘને રાષ્ટ્રીય વિશ્વાસઘાત તરીકે નહીં, પરંતુ એક વ્યવહારુ ઉચ્ચ વર્ગ દ્વારા આર્થિક તક માટે કરાયેલા પીડાદાયક સોદા તરીકે સમજવો જોઈએ.
હા, આ આપણને શીખવે છે કે ઇતિહાસને આજના ચશ્માથી નહીં, પણ તે સમયના સંજોગોમાં સમજવો જોઈએ.
એ એક ભાવનાત્મક નિર્ણય નહોતો, પણ એક આર્થિક મજબૂરી હતી.
અને છેલ્લે, આજના રાજકારણને જોડતો વિચાર. આધુનિક આઝાદીની માંગ માત્ર જૂના ઘામાંથી જન્મી નથી, પરંતુ તે 20મી સદીના ઉદ્યોગોના પતન અને સામ્રાજ્ય પછીના વિશ્વમાં નવા રાષ્ટ્રીય હેતુની શોધમાં મૂળ ધરાવે છે.
મતલબ કે આજની આઝાદીની ચળવળ માત્ર ભૂતકાળનો બદલો લેવા માટે નથી, પણ ભવિષ્ય માટે એક નવો રસ્તો શોધવાનો પ્રયાસ છે.
બિલકુલ.
આ બધું ખૂબ ઊંડું છે, પણ આ ઐતિહાસિક વિશ્લેષણમાંથી સામાન્ય જીવન માટે, આપણા માટે શું શીખ છે?
સૌથી મોટી શીખ એ છે કે જટલ ઓળખને સ્વીકારવી. સ્કોટલેન્ડનો કિસ્સો બતાવે છે કે કોઈ વ્યક્તિ એક જ સમયે સ્કોટિશ અને બ્રિટિશ બંને હોઈ શકે છે.
ઓળખ એ અથવાનો ખેલ નથી, એ અનેનો સરવાળો છે.
સાવ સાચી વાત.
અને બીજી વાત જે મને ખૂબ મહત્વની લાગી તે છે નાગરિક સંસ્થાઓની શક્તિ. જ્યારે સ્કોટલેન્ડ પાસે પોતાની સંસદ નહોતી, ત્યારે તેની સંસ્થાઓએ તેની ઓળખને જીવંત રાખી.
હા, આ બતાવે છે કે એક મજબૂત અને સ્વતંત્ર સમાજ એ સરકારો આવે અને જાય તો પણ ટકી શકે છે. શક્તિ માત્ર રાજકારણમાં નથી હોતી. અને ત્રીજું, તે આર્થિક પરિવર્તનનો સામનો કેવી રીતે કરવો. સ્કોટલેન્ડની ઔદ્યોગિકરણથી પોસ્ટ ઇન્ડસ્ટ્રીયલ સમાજ સુધીની સફર એવા કોઈપણ સમાજ માટે બોધપાઠ છે જે આજે વૈશ્વિકરણનો સામનો કરી રહ્યો છે.
આખી ચર્ચામાંથી મારા માટે સૌથી આશ્ચર્યજનક અને પ્રેરણાદાયક વાત એ જ રહી કે કેવી રીતે રાજકીય પરાજય પછી એક દેશે પોતાનો બૌદ્ધિક સુવર્ણયુગ જોયો.
હા,
તે સાબિત કરે છે કે રાષ્ટ્રનું ગૌરવ ફક્ત તેની સેનાની જીતમાં નથી હોતું, તે તેના લોકોના વિચારોમાં, કલાકારોની કલ્પનામાં અને વૈજ્ઞાનિકોની શોધમાં પણ હોઈ શકે છે.
અને મારા માટે મુખ્ય બોધપાઠ એ છે કે ઇતિહાસ ક્યારે સરળ નથી હોતો, તે હંમેશા ગૂંચવણભર્યો અને વિરોધાભાસી હોય છે.
સાચી વાત.
અને અંતે શ્રોતાઓ માટે એક વિચાર છોડીને જાઉં છું. શું કોઈ રાષ્ટ્રની ઓળખ તેની સરહદો અને તેની સરકાર દ્વારા વ્યાખ્યાયિત થાય છે કે પછી તેની સંસ્થાઓ, તેની સંસ્કૃતિ અને તેના લોકોની સામૂહિક ચેતના દ્વારા? આ સવાલનો જવાબ કદાચ સ્કોટલેન્ડના ઇતિહાસમાં છુપાયેલો છે.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે અધ્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.